श्री रामायण दर्शन चरितम रघुनाथस्य षट्कोटि प्रविस्तरम एकैकम अक्षरम पुषम महापातक नाशनम। श्री राम नाम परमात्मा श्री राम नो नाम जपवाथी मन ने शांति मले छे। राम नाम सर्व वेदों नो सार छे। ओंकार मा जे शक्ति छे तेज शक्ति राम नाम मा छे। भगवान शंकर सतत राम नाम नो जप करे छे। भगवान शंकर रामायण ना प्रधान आचार्य छे। रामचरित्र नु वर्णन 100 करोड़ श्लोक मा श्री शिवजीए कर्यु छे। षट्कोटि प्रविस्तरम रामायण ना 100 करोड़ श्लोक छे तेनो संक्षेप कोण करी शके। राम कथा सागर जेवी छे। हरि अनंत हरि कथा अनंता। शिवजीए कह्यु छे के हूँ रामजी नी कथा करू छू आखो दिवस सतत राम नाम जपू छू पण श्री रामजी केवा छे ते हूँ जाणतो नथी। शिवजी नो आ विनय छे जे जाणे छे के हूँ कई जाणतो नथी अने एवं समझीने जप करे छे ते ज कईक जाणे छे। एक वार एवं थयो के शंकर दादा ना दरबार में देवो आव्या ऋषिओ आव्या अने राक्षसो पण आव्या। शंकर दादा नो दरबार बधाने माटे बधो समय खुल्लो छे। ज्यारे जाओ त्यारे दर्शन थाय। रात्रे 12 वागे तमे रामजी ना दर्शन करवा जाओ तो रामजी दर्शन आपसे नहीं। ए तो राजा धीराज छे शयन करे छे। पण रात्रे 12 वागे कोई शंकर दादा ना दर्शन करवा जाए अने तो दर्शन करी शकशे। शंकर दादा नो दरबार बंद थतो नथी। एमना दरवाजा बंद थाय नहीं। ए तो कहे छे के रात्रे 12 वागे तो शू तमारे रात्रे 2 वागे आवू होय तो आवजो अने हूँ तो बैठो ज छू। ज्यारे आवू होय त्यारे आवो अने जेने आवू होय ते आवो। बधा माटे शिवजी नो दरबार खुल्लो छे। रामजी ने त्यां कई बधाने प्रवेश मळतो नथी। रामजी ना दरबार मां तो जेने तेने ज प्रवेश मळे छे। जे रामजी नी मर्यादा नो पालन करतो होय रामजी जेवी मातृ पितृ भक्ति राखतो होय रामजी ना जेवू संयम सदा आचार नो पालन करतो होय रामजी ना द्वारे हनुमान जी गदा लईने ऊभा रहे छे तेमनी आज्ञा विना अंदर जई शकातो नथी। राम दुआरे तुम रखवारे होत ना आज्ञा बिनु पैसारे। रामजी ना दरबार मां प्रवेश मांगनारा ने हनुमान जी पूछे छे तमे मारा रामजी जेवो बंधु प्रेम राख्यो छे संयम राख्यो छे मारा रामजी नी मर्यादा नु पालन कर्यु छे पर स्त्री ने मात समान गणी छे। रामजी नी मर्यादा नु पालन करे एने ज दरबार मां दाखल थवानो अधिकार छे। हनुमानजी बधाने अंदर जवा देता नथी। श्री कृष्णना दरबारनी कथा बधी जुदी छे। कन्हैयो कहे छे मारे त्यां आवू होय तो नाकमां वारी राखवी पड़े साड़ी पहेरवी पड़े मारा दरबारमां आवू होय तो गोपी बनीने आवो। एक शिवजीनो ज दरबार एवो छे કે જ્યાં ગમે તે કોઈ જઈ શકે ભગવાન શંકર તો આશુતોષ છે સહેલાઈથી રિઝાઈ જાય છે। શિવાજીના દરબારમાં દરેકને પ્રવેશ મળે છે। ત્યાં દેવો આવે ઋષિઓ આવે દૈત્ય આવે અને ભૂત પિશાચ પણ આવે। તમે મથુરા ગયા હશો મથુરામાં ભૂતનાથ મહાદેવનું મંદિર છે। ત્યાંના બ્રાહ્મણો એમ કહે છે કે ત્યાં આખો દિવસ તો દેવો ઋષિઓ પૂજા કરે છે પણ રાત્રે 11-12 વાગ્યા પછી ત્યાં ભૂત આવે છે અને શિવજીનું આરાધન કરે છે। ભગવાન શંકર તો સર્વના સ્વામી છે જીવ માત્ર ઉપર એમની કૃપા દ્રષ્ટિ છે। શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો ન હોત તો બિચારા ભૂત પિશાચ જાત ક્યાં? શ્રી રામ મર્યાદા અવતાર છે, શ્રી કૃષ્ણ પ્રેમ અવતાર છે, શિવજી કરુણા અવતાર છે. શિવજીના દરબારમાં દેવો અને ઋષિઓ રામાયણની માંગણી કરવા આવ્યા છે ત્યારે રાક્ષસો પણ આવ્યા છે અને એમણે કહ્યું છે કે મહારાજ, અમારે રામાયણનો પાઠ કરવો છે તો અમને રામાયણ આપો. રાક્ષસો પણ રામાયણનો પાઠ કરે છે, પરંતુ આજકાલના માનવો રામાયણનો પાઠ કરતા નથી. કેટલાક લોકો તો નોવેલો શૃંગારની કથાઓ બહુ વાંચે છે અને મન બગાડે છે, જીવન બગાડે છે. જ્યારે તમને ફુરસદ મળે ત્યારે રામાયણનો પાઠ કરો, તમારા પાપ ભરશે, શ્રી હનુમાનજી મહારાજ તમારા ઉપર કૃપા કરશે. રાક્ષસોને પણ શ્રી રામ વહાલા લાગે છે. રામજીના વખાણ દેવો અને ઋષિઓ જ કરે છે એવું નથી, રાક્ષસો પણ કરે છે. રાવણ પણ શ્રી રામના વખાણ કરે છે એ પ્રસંગ આગળ આવી ગયો છે. રાક્ષસોને પણ ગમે છે, તે પણ રામાયણનો પાઠ કરે છે. સૌ ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે અને કહે છે કે મહારાજ, અમને રામાયણ આપો. રામાયણના શ્લોક છે 100 કરોડ અને લેનારા છે 3 જણ, દેવો, દૈત્યો અને ઋષિઓ. શિવજીએ શ્લોકોની સરખે ભાગે વહેંચણી કરી કે દરેકના ભાગમાં 33,33,33,330 શ્લોક આવ્યા. કુલ 99,99,99,999 શ્લોક વહેંચ્યા. તે 100 કરોડમાંથી 1 શ્લોક વધ્યો. આ 1 શ્લોક જે વધ્યો તેની પણ ત્રણેય માંગણી કરવા લાગ્યા. દેવો કહે છે કે અમને આપો, રાક્ષસો કહે છે કે અમને આપો, અને ઋષિઓ કહે છે કે અમને આપો. 1 શ્લોક માટે ત્રણેય ઝઘડવા લાગ્યા. શંકર દાદાને ઝઘડો જરાય ગમતો નથી. મંદિરમાં કદી કલહ કરવો નહીં, મંદિરમાં જોરથી બોલવું નહીં. પ્રભુના દરબારમાં તો પશુ પક્ષીઓ પણ વેદને ભૂલે છે અને પ્રેમથી સાથે બેસે છે. માલિકને ઝઘડો ગમતો નથી. કેટલાક લોકો મંદિરમાં જઈને પણ પક્ષો ઊભા કરે છે. મંદિરમાં બધાને પ્રેમથી જુઓ, બધા સાથે પ્રેમથી બોલો. કોઈ બહુ જોરથી બોલે ને તો લાલાને બીક લાગે છે કે આ અહીં મારામારી કરવા આવ્યો છે કે શું. કનૈયો તો બહુ કોમર છે. શંકર ભગવાનના દરબારમાં તમે દર્શન કરશો તો ધ્યાનમાં આવશે કે ત્યાં બધા શત્રુઓ જ ભેગા થયા છે. શત્રુઓ હોવા છતાં વેરને ભૂલ્યા છે. શિવજીના દરબારમાં ગણપતિ મહારાજ છે અને એમનું વાહન છે ઉંદર. શિવજી ગરામાં છે સર્પ. સર્પ અને ઉંદરનું જન્મ સિદ્ધ વેર હોય છે. સર્પને ઉંદર દેખાય કે તે દોડતો જશે અને ઉંદરને મારી નાખશે, પણ શિવ મંદિરમાં તો એ વેરને ભૂલ્યા છે, પ્રેમથી સાથે બેઠા છે. ભગવાન શંકરનું વાહન છે નંદીશ્વર અને માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. આદિશક્તિ જગદંબા સિંહવાહિની છે. સિંહ માતાજીને બહુ ગમે છે. સિંહ હિંસા તો બહુ કરે છે, પણ સિંહમાં એક બહુ મોટો સદગુણ છે. સિંહ વર્ષમાં 1 જ વાર કામ સુખ ભોગવે છે, બાકીના 359 દિવસ એ સંયમ રાખે છે. સિંહ એ સંયમની મૂર્તિ છે અને તેથી આદિશક્તિ જગદંબાએ સિંહને પસંદ કર્યો છે. માતાજીના મંદિરમાં સિંહની સ્થાપના હોય છે. દેવી ભાગવતમાં આદિશક્તિ જગદંબાની 51 સિદ્ધિપીઠોની કથા આવે છે. જુઓ, પરિશિષ્ટ 1 સ્વર વ્યંજન મળીને 51 થાય છે. આ પ્રગટ કરનાર જે શક્તિ છે તે 51 સિદ્ધ પીઠોમાં બિરાજે છે. આદિશક્તિ જગદંબા જ્યાં બિરાજે છે ત્યાં સિંહની સ્થાપના હોય છે. કાશીમાં વિશાલાક્ષી છે, કાંચીમાં કામાક્ષી છે, મદુરામાં મીનાક્ષી છે. પ્રત્યેક પીઠમાં સિંહની સ્થાપના છે. માતાજીનું વાહન સિંહ અને શિવજી ભગવાનનું વાહન નંદી, સિંહ અને નંદી બળદ જન્મસિદ્ધ વેર છે. પણ શિવજીના ધામમાં આવ્યા પછી તે વેર ભૂલે છે. નારાયણના દરબારમાં પણ શત્રુઓ જ ભેગા થયા છે. નારાયણનું વાહન છે ગરુડ અને એમની સૈયા છે શેષ. ગરુડ અને સર્પનું જન્મસિદ્ધ વેર છે. પુરાણોમાં કથા આવે છે સર્પોએ ગરુડજીની માને બહુ ત્રાસ આપ્યો છે, પણ નારાયણની સન્મુખ આવ્યા પછી તે વેરને ભૂલે છે. મંદિરમાં વેરજનને ભૂલી જાઓ, આંખમાં પ્રેમ રાખી બધાને પ્રેમથી જુઓ. શિવજીને આશ્ચર્ય થયું કે એક શ્લોક માટે તમે લોકો ઝઘડો કરો છો, મારા ધામમાં આવ્યા પછી તો પશુ પક્ષીઓ પણ વેર કરતા નથી, ઝઘડો કરતા નથી, તમે કેમ કરો છો? શિવજીએ ઠપકો આપ્યો, છતાં ત્રણેય જણે વધેલા એક શ્લોક માટેની માગણી ચાલુ રાખી. ત્યારે શંકરદાદાએ કહ્યું, તમે લોકો આવો દુરાગ્રહ ના રાખો. આ શ્લોકના અક્ષરો હું તમને ત્રણેયને સરખે ભાગે વહેંચી દઉં છું. હવે આ શ્લોક હતો અનુષ્ટુપ છંદમાં. અનુષ્ટુપ છંદના અક્ષર હોય છે 32. શિવજી મહારાજે વહેંચણી કરી તે દરેકને 10-10 અક્ષર ભાગમાં આવ્યા. 30 અક્ષર વહેંચાયા અને 2 વધ્યા. આ 2 અક્ષર માટે પણ ત્રણેય ઝઘડવા લાગ્યા કે અમને આપો. શંકર દાદાએ અંતે કહ્યું કે આ 2 અક્ષર હવે મારે કોઈને આપવા નથી, આ 2 અક્ષર હું મારા કંઠમાં જ રાખીશ. આ 2 અક્ષરો એ જ રામ નામ છે, સર્વ વેદોનો સાર છે, અતિ સરળ છે, બહુ મધુર છે. રામ નામમાં અમૃત કરતાં પણ વધારે મીઠાશ છે. એ તો જે રામ નામના અમૃતનું પાન કરે તેને જ ખબર પડે છે. શિવજીએ કહ્યું, આ રામ નામ મારે કોઈને આપવું નથી, હું કંઠમાં ધારણ કરીશ. શિવજીના કંઠમાં રામ નામ છે અને તેથી શિવજી ઝેર પી ગયા, તે ઝેર પણ અમૃત બની ગયું છે. નામ પ્રભાવ જાન શિવનિકો, કાલકૂટ ફલુ દિનહ અમિકો. જે સંસારમાં આવે છે એને ઝેર તો પીવું જ પડે છે. તમારો છોકરો તમારું કયું ન કરે અને સામો જવાબ આપે તો તે તમને ઝેર જેવું લાગશે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ ઝેર છે. તમારી કોઈ ખોટી ખોટી નિંદા કરે તે તમને ઝેર જેવી લાગશે. સંસારમાં નિંદા, વ્યાધિ, અપમાન વગેરે ઝેર છે. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે, ઝેર પીવાનો પ્રસંગ આવે, ત્યારે ત્યારે રામ નામા અમૃતનું પાન કરજો, રામ નામનો જપ કરજો, ઝેર પણ અમૃત બની જશે. શાંતિથી 15-20 મિનિટ જપ કરવાથી તરાવમાંથી અમૃત ઝેર છે. સર્વ દુઃખની ઔષધિ તો રામ નામ છે. ભગવાન શંકર તો આખો વખત રામ નામ કંઠમાં રાખે છે, રામ 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 કરે છે. તો રામ રામ નહીં પણ શ્રી રામ શ્રી રામ એમ શ્રી સાથે રામ નામ લેજો. શંકર દાદાને તો લક્ષ્મીની જરૂર નહીં અને તેથી શ્રીને છોડીને એકલા રામને જ પકડી રાખે છે. પણ આપણને તો લક્ષ્મીની બહુ જરૂર રહે, એટલે આપણે ખાલી રામ રામ ન કરતા શ્રી રામ શ્રી રામ શ્રી રામ રટવું. શ્રી શબ્દને અર્થ થાય છે લક્ષ્મી, શ્રી શબ્દનો અર્થ થાય છે શ્રી સીતાજી. રામ નામમાં દિવ્ય શક્તિ છે. રામ નામના મહિમાનું વર્ણન કોણ કરી શકે? પરમાત્માના નામ સાથે પ્રીતિ કરશો તો ધીરે ધીરે જીવન સુધરશે, મનને શાંતિ મળશે, તમારું શ્રેય થશે. પરમાત્માના નામમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી સંસારની આશક્તિ છૂટતી નથી, સંસારનો મોહ છૂટતો નથી. પ્રભુ નામમાં સતત રચ્યા પચ્યા રહો. નામ છે ત્યાં કોઈ દિવસ સ્વરૂપ પ્રગટ થશે. સંસારમાં રહીને મનની પવિત્રતા જાળવવી હોય તો પરમાત્માના નામ સાથે પ્રીતિ કરો. શ્રીરામ શ્રીરામ જપતા સહુ કષ્ટ જાય, શ્રીરામ રામ ભજતા શુભ સર્વ થાય. એકવાર ઋષિઓમાં ચર્ચા થઈ, આ જગતમાં સૌથી મોટો કોણ છે? એક ઋષિએ કહ્યું, હનુમાનજી. દરિયો ઓરંગી ગયા, સૌથી મોટા હનુમાનજી છે. બીજા ઋષિએ કહ્યું, આવો વીર દીકરો જેણે જગતને આપ્યો છે તે માં મોટી છે. ઋષિઓએ નિર્ણય આપ્યો કે અંજની માની પૂજા કરવી જોઈએ. ઋષિઓ અંજની માની પૂજા કરવા લાગ્યા. અંજની માએ હાથ જોડ્યા, કહ્યું, મારા હનુમાનની એ શક્તિ નથી, એ તો રામજીએ કૃપા કરી તેથી એ દરિયો ઓરંગી શક્યા. રામજીએ તો સેતુ બંધન કર્યું જેથી નાની કીડી પણ સમુદ્ર પાર કરી ગઈ. ત્યારે ઋષિઓએ કૌશલ્યા માની પૂજા કરવા લાગ્યા. માએ પૂછ્યું તો કહે, તમારા દીકરાએ સેતુ બાંધ્યો તેથી તમારું પૂજન કરવું છે. તે સમયે રામજી બોલ્યા છે, અગસ્ત્ય ઋષિ તો આખા દરિયાનું આચમન કરી ગયા, મોટા તો અગસ્ત્ય ઋષિ છે, તમે અગસ્ત્ય ઋષિની પૂજા કરો, એમના માતા પિતાની પૂજા કરો. ઋષિએ અગસ્ત્ય મુનિ પાસે ગયા. અગસ્ત્ય મુનિએ કહ્યું, હનુમાનજી મોટા નથી, અંજની મા મોટા નથી, હું મોટો નથી, રામ પરમાત્મા છે, પણ એમનાથી એક મોટું તત્વ છે અને તે રામ નામ છે. હું રામ નામના પ્રતાપે દરિયો પી ગયો હતો. રામ નામ એ સર્વશ્રેષ્ઠ છે. સંતો માને છે કે શ્રી રામ શ્રી કૃષ્ણ બંને પરિપૂર્ણ છે, બંને એક છે, પણ લીલામાં શ્રી કૃષ્ણની લીલા અતિ મધુર છે અને નામમાં રામ નામ શ્રેષ્ઠ છે. પ્રેમથી રા બોલતા જ અંદરથી પાપ બહાર આવે છે. શ્રી રામ શ્રી શ્યામ, રામ નામનો સતત જપ કરો અને રામજીની સેવા કરો. રામજીની સેવા એટલે રામજીની મર્યાદાનું પાલન. રામજીની મર્યાદાનું પાલન કરશો તો તમારા મનનો રાવણ કામ મરશે. તમારા મનમાંથી કામ મરશે તો શ્રી કૃષ્ણ પરમાત્મા આવશે. શ્રી રામ પછી જ શ્રી કૃષ્ણ આવે છે. ભાગવતમાં પણ શ્રી રામચરિત્ર કહ્યા પછી શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણવ્યું છે. રામચંદ્રજીનું વર્ણન રામાયણમાં વિગતે કર્યું હોવા છતાં ભાગવતમાં પણ તેનું ટૂંકમાં વર્ણન કર્યું છે. કારણ કે શ્રી રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તેને જ કનૈયો મળે. રાવણને કામ વાસનાને મારે તે જ શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરી શકે. વાસના બે પ્રકારની છે, સ્થૂલ અને સૂક્ષ્મ. ઇન્દ્રિયોમાં રહેલી વાસના સ્થૂલ છે અને મન બુદ્ધિમાં રહેલી વાસના સૂક્ષ્મ છે. સંતોના ધર્મો જીવનમાં ઉતારવાથી સ્થૂલ વાસનાનો તો નાશ થાય છે, પણ મન બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના નાશ પામતી નથી. સૂક્ષ્મ વાસનાનો નાશ તો શ્રી રામ શ્રી કૃષ્ણ કરે છે. શ્રી રામચંદ્રજી સૂર્યવંશમાં પ્રગટ થયા છે અને શ્રીકૃષ્ણ ચંદ્ર વંશમાં પ્રગટ થયા છે. ચંદ્ર મનના માલિક દેવ છે અને સૂર્ય બુદ્ધિના મન બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસનાઓ ત્યારે જ વિનાશ થાય કે જ્યારે શ્રી રામ શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે. વાસનાના પૂર્ણ ક્ષય વગર મોહનો નાશ થતો નથી અને મોહનો નાશ વગર મુક્તિ મળતી નથી. મનમાંથી સૂક્ષ્મ મરનો નાશ થાય ત્યારે જ મન મરે છે. મન મરે, મન શ્રી રામ શ્રી કૃષ્ણમાં મળી જાય તો મુક્તિ મળે. આત્મા તો નિત્ય મુક્ત છે. મુક્ત કરવાનું છે મનને, બંધન મનને છે. મનના બંધનનો આરોપ અજ્ઞાનથી આત્મા પોતાના ઉપર લે છે. એ અજ્ઞાનથી એમ સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે. શ્રી રામચંદ્રજીએ વાલીની પત્ની તારાને બોધ આપતા કહ્યું છે, મન એવમ સંસારો બંધનશ્ચૈવ મનઃ શુભે, આત્મા મનઃ સમાનત્વમેત્ય તદ્ગત બંધ્ય ભાક. હે શુભે, મન એ જ સંસાર છે અને મન જ બંધન છે, પણ અધ્યાસને લીધે મન સાથે એક થઈ જવાના કારણે આત્મા મનને થતા સુખ દુઃખમાં પડે છે. આત્મા આનંદરૂપ છે. આત્માને સુખ નથી, આત્માને દુઃખ નથી. સુખ દુઃખ મનને થાય છે. મનની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એ આત્માની સત્તા લઈને કામ કરે છે. આત્મા તો માત્ર સાક્ષીરૂપ છે. છતાં માયાને કારણે, અજ્ઞાનને કારણે આત્મા સુખ દુઃખનો આરોપ પોતાનામાં કરે છે. મનના દુઃખ દુઃખનું કારણ છે મનમાં રહેલી વિષય વાસના. ઈશ્વર સાથે એક થવું છે, પણ મન બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના પ્રભુ મિલનમાં વિઘ્ન કરે છે. માનવનું લક્ષ્ય પરમાત્માને મળવાનું છે, ઈશ્વર સાથે એકરૂપ થવાનું છે. તે માટે બુદ્ધિમાંથી પણ વાસનાઓનો વિનાશ કરવાનો છે. બુદ્ધિમાં વાસનાનો થોડો પણ અંશ રહી જશે તો બુદ્ધિ નિર્વાસન થશે નહીં, શુદ્ધ થશે નહીં, સ્થિર થશે નહીં. બુદ્ધિને નિર્વાસન કરવા માટે, શુદ્ધ કરવા માટે, સ્થિર કરવા માટે મનના માલિક દેવચંદ્રનું અને બુદ્ધિના માલિક દેવ સૂર્યનું આરાધન કરવું આવશ્યક છે. શ્રી રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ આવતા નથી. ભાગવતમાંય મુખ્ય કથા શ્રી કૃષ્ણની હોવા છતાં પહેલાં શ્રી રામને પધરાવ્યા છે અને પછી શ્રી કૃષ્ણ આવ્યા છે. માનવી રામજીની મર્યાદાનું પાલન કરે તો જ શ્રી કૃષ્ણની લીલાનું રહસ્ય સમજી શકે. માનવને થોડી સંપત્તિ મળે, થોડો અધિકાર મળે કે એ મર્યાદાને ભૂલી જાય છે. રામજીની મર્યાદાનું પાલન એ જ રામજીની ઉત્તમ સેવા. રામજીને પધરાવવા હોય તો રામજીની મર્યાદાનું પાલન કરો. રામજી ન પધારે ત્યાં સુધી શ્રી કૃષ્ણ આવતા નથી. જે વેદની શાસ્ત્રોની મર્યાદાનું બરાબર પાલન કરે છે તેનું જ મન શુદ્ધ થાય છે, તેને જ પછી પ્રેમ ભક્તિનો રંગ લાગે છે. તેથી મર્યાદા પુરુષોત્તમની લીલા પહેલી વર્ણવી છે, પુષ્ટિ પુરુષોત્તમ પછીથી આવ્યા છે. નિશાળમાં માસ્તર પણ સરળ અક્ષર પહેલાં ભણાવે છે, જોડાક્ષર પછી ભણાવે છે. શ્રી રામ એ મર્યાદા છે અને શ્રી કૃષ્ણ એ પ્રેમ છે. મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો સુખી થશો. શ્રી રામ અને કૃષ્ણ એક જ છે. બંને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનના 24 અવતારોની કથા આવે છે. મહાપુરુષો કહે છે કે અલ્પકાર માટે, અલ્પ જીવોના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશા અવતાર, અને અનંતકાર માટે, અનંત જીવોના કલ્યાણ માટે જે અવતાર થાય તે પૂર્ણાવતાર. ભગવાનના જેટલા અવતારો થયા છે એ શ્રેષ્ઠ છે, કોઈ અવતાર સાધારણ નથી, પણ શ્રી રામ અને શ્રી કૃષ્ણ સમાન કોઈ થયું નથી. એમની લીલા અવલૌકિક છે. ભક્તિમાં દુરાગ્રહ ન રાખો. શ્રી રામજીમાં 2 કળા ઓછી છે એમ ન માનો. બંને અવતારો પરિપૂર્ણ છે. રામા અવતારમાં રામજીએ બધું કર્યું, રાક્ષસોને માર્યા, અનેક યજ્ઞો કર્યા, પ્રજાને અતિશય સુખી કરી, અનેક જીવોને તાર્યા. પરંતુ રામજી રાજાધિરાજ હતા એટલે ગાયોની સેવા કરી શક્યા નહીં. રામજીના અનેક નોકરો હતા, તે ગાયોની પૂજા, ગાયોની સેવા એમણે રામજીને કરવા દીધી નહીં. તેથી રામજી શ્રી કૃષ્ણ સ્વરૂપે ગાયોની સેવા કરવા વ્રજમાં પધાર્યા છે. શ્રી રામ એ જ શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ એ જ શ્રી રામ છે. આદિ દેવો મહાબાહુ હરિનારાયણ પ્રભુ સાક્ષાત રામો રઘુશ્રેષ્ઠ શેષો લક્ષ્મણ ઉચ્યતે. રામ અવતારમાં શેષ નારાયણે નાના ભાઈ લક્ષ્મણજીના રૂપમાં રામજીની બહુ જ સેવા કરી છે. રામજી માટે અતિશય કષ્ટ વેઠ્યું છે અને તેથી પરમાત્માએ કૃષ્ણ અવતારમાં એમને મોટા ભાઈ બલરામજી બનાવ્યા છે. લક્ષ્મણજીની સેવા નોંધી સૂર્યચંદ્રની સાખે બળદેવજીને મોટા બનાવી આજ્ઞા સિર પર રાખે. શ્રી રામ લક્ષ્મણ એ જ શ્રી કૃષ્ણ બલરામ છે. શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે કે અસ્મત પ્રસાદ સુમુખ કલાયા કલેશ ઇક્ષ્વાકુ વંશ અવતીર્ય ગુરુ નિર્દેશે તિષ્ઠત વનમ સદની સદિયાતાનુજ આવી વિવેશ યસ્મિન વિરુદ્ધ દસ્કંધર આરતીમાર્છત. સર્વ કલાઓના અધિષ્ઠાતા ઈશ્વર જ્યારે આપણા ઉપર કૃપા કરે છે ત્યારે લક્ષ્મીજી શંકર્ષણ આદિ કલાઓ સાથે ઇક્ષ્વાકુ વંશમાં શ્રી રામ રૂપે અવતાર ધારણ કરે છે. આ અવતારમાં પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે એ પત્ની અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ વેઠે છે અને રાવણ એમનો વિરોધ કરીને માથે પીડા વહોરી લે છે. આ શ્લોક ઉપરના ભાષ્યમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે અનૈન ભગવાન પૂર્ણ એવ રઘુનાથો અવતીર્ણ ઇતિ સૂચિતમ. વૈષ્ણવ આચાર્યો શ્રી રામ અને શ્રી કૃષ્ણના ભેદ ગણતા નથી, તેથી તો શ્રી ચૈતન્ય મહાપ્રભુજી દક્ષિણની યાત્રાએ ગયા ત્યારે એક ધૂન એમણે પ્રચલિત કરી હતી જે આજે પણ ત્યાં ખૂબ ગવાય છે. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ પાહી મામહ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રક્ષ મામહ. શ્રી રામ આદર્શ જીવન કેમ જીવવું તે બતાવે છે. શ્રી કૃષ્ણ પુષ્ટિનો પ્રેમનો આનંદ બતાવે છે. રામજીની લીલામાં મર્યાદા છે, શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ ભરેલો છે. એક મર્યાદા પુરુષોત્તમ છે, બીજા પુષ્ટિ પુરુષોત્તમ છે. શાસ્ત્રમાં મુક્તિના 2 પ્રકાર વર્ણવ્યા છે, ક્રમ મુક્તિ અને સધો મુક્તિ. મર્યાદા પુરુષોત્તમ રામજી જીવને સમયે છોડે છે, મુક્ત કરે છે. પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ક્રમે ક્રમે મુક્ત કરવાને બદલે અસમયે જીવ લાયક ન થયો હોય તો પણ જીવને મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ છે, કૃપા માર્ગ છે. શ્રી રામજીનું નામ શ્રેષ્ઠ છે અને શ્રી કૃષ્ણની લીલા શ્રેષ્ઠ છે. શ્રી રામ કૃષ્ણ એક છે, બેની લીલા જુદી છે. એક દશરથ મહારાજના રાજમહેલમાં અવતર્યા છે, બીજા કંસના કારાગૃહમાં એક દિવસના 12 વાગે પ્રગટ થયા છે, બીજા રાત્રિના 12 વાગે. માનવ દિવસમાં 2 વાર ભાન ભૂલે છે, દિવસના 12 વાગે ભૂખથી અને રાત્રે નિવૃત્તિમાં કામ સુખની યાદથી. આ 2 સમય સાચવી લેવાના છે. દિવસે રામજીને યાદ કરો અને રાત્રે શ્રી કૃષ્ણને, તો આ બંને સમય સચવાઈ જશે. મર્યાદા પુરુષોત્તમ રામજીની મર્યાદાનું પાલન કરો તો પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પુષ્ટિ કહેતા કૃપા કરશે. શ્રી કૃષ્ણમાં સઘળા સદગુણો હોવા છતાં શ્રી કૃષ્ણનું ચરિત્ર એવું દિવ્ય છે કે જલ્દીથી બુદ્ધિ કબૂલ કરતી નથી. શ્રી કૃષ્ણનું જીવન રહસ્ય સમજવું એ કઠણ છે. શ્રી રામજીની લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ નથી. શ્રી રામજીની મર્યાદાનું પાલન કરવું એ બહુ કઠણ છે. તમે કોઈ પણ દેવની સેવા કરો, કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો, પણ તમારે રામજીની સેવા તો કરવી જ કરવી પડે. શ્રી રામજીના દર્શન વિના, શ્રી રામજીની સેવા વિના જીવન શુદ્ધ થશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે તેને પણ શ્રી રામજીની સેવા તો કરવી જ પડે. કોઈ વૈષ્ણવ એમ માનતો હોય કે હું રામજીની સેવા નહીં કરું, રામજીને નહીં માનું, તો તેની સેવા શ્રી કૃષ્ણને ગમતી નથી. કોઈ શિવજીની સેવા કરતો હોય અને રામજીને ન માને તો તેની સેવા શિવજીને ગમતી નથી. જગતમાં જેટલા દેવો છે તે સર્વની લીલા અનુકરણીય નથી. રામજીની પ્રત્યેક લીલા અનુકરણીય છે, શિવજીની બધી લીલા અનુકરણીય નથી. શ્મશાને શ્વા ક્રીડા સ્મરહર પિસાચા સહચરા ચિત્તા ભસ્મા લેપહ સ્ત્રગપિન ક્રોટી પરિકરહ અમંગલ્યમ શીલમ તૌ ભવતુ નામેવમ ખિલમ તથાપિ સ્મૃતાણામ વરદ પરમમ મંગલમસી. શિવજી મહારાજ તો શ્રી અંગ પર ચિત્તા ભસ્મ ધારણ કરે છે. ચિત્તા ભસ્મ શિવ સ્પર્શથી પવિત્ર થાય છે. તમે ઉજ્જૈન ગયા હશો, ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર બિરાજે છે. ત્યાં સ્મશાનમાંથી શિવાજી મહારાજને માટે ભસ્મ આવે છે. ત્યાં જે પૂજા થાય છે એમાં એવો નિયમ છે કે શિવજીને અભિષેક કર્યા પછી સૌ પ્રથમ ચિત્તા ભસ્મ અર્પણ કરે છે. શંકર ભગવાન ચિત્તા ભસ્મ ભલે ધારણ કરે પણ આપણાથી એ ન થાય. આપણે ચિત્તા ભસ્મને અડીએ તો નાવું પડે. શંકર ભગવાન ઝેર પણ પી ગયા હતા, આપણાથી એ થશે? ભગવાન શંકર પાસે એકવાર કામ ગયો હતો. શિવજીએ આંખ ઉગાડીને જોયું કે કામ બરીને ભસ્મ થઈ ગયો. શિવજીને કામ સ્પર્શ કરી શક્યો નહીં. જે અમંગલ કામને મારે છે એનું બધું જ મંગલમય છે. શાસ્ત્રમાં કામને અમંગલ કહ્યો છે. શિવજીની લીલા દિવ્ય છે. આપણા જેવા સાધારણ માનવોથી તેનું અનુકરણ થઈ શકે નહીં. તેવી રીતે શ્રી કૃષ્ણની પ્રત્યેક લીલા અનુકરણીય નથી. શ્રી કૃષ્ણ કરે તે આપણાથી ન થાય. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે અને અમે કરીએ તો? કરો એટલે પછી ખબર પડશે કે શું થાય છે. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. શ્રી કૃષ્ણ માખણ ચોરી કરતા નથી હો. એ તો ગોપીઓનો પ્રેમ એવો છે કે પરમાત્માનું એ આકર્ષણ કરે છે. ગોપીઓના ઘરનું માખણ આરોગવાની પરમાત્માને ઈચ્છા થાય છે. શ્રી કૃષ્ણ જગતનું આકર્ષણ કરે છે અને શ્રી કૃષ્ણનું આકર્ષણ ગોપી પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણ ચોરી કરે છે એવું સંતો બોલ્યા નથી. શ્રી કૃષ્ણ તો માલિક જ છે. એ તો ગોપી લાડમાં લાલાને એમ કહેતી હતી કે કનૈયો માખણ ચોર છે. પ્રેમમાં કોઈ ગાર આપે તો જરાય ખોટું લાગતું નથી. ગોપી તો પ્રેમની મૂર્તિ છે. ગોપી ભલે લાલાને માખણ ચોર કહીને બોલાવે, પણ તમે કોઈ દિવસ માખણ ચોર કહેશો નહીં. તમે લાલાને માખણ ચોર કહેશો અને તો તે લાલાને ગમશે નહીં. કનૈયો કહેશે, હું ચોર નથી, તું ચોર, તારો બાપ ચોર અને તારો દાદો પણ ચોર. ઘરમાં શી રીતે ભેગું કરીને બંગલો બાંધ્યો છે તે બધું હું જાણું છું. મને બધી ખબર છે. તું કેવો છો તે હું જાણું છું. ચોર તો તું છો, હું તો માલિક છું. અરે, તારું તોડીને લઈ જાય એને જ ચોર કહેવાય? અત્યારે તો કેટલાક ચોરીની એવી ચતુરાઈ કરે છે કે કોઈને ખબર પડે નહીં. અહીંયા ભલે ખબર ન પડે, પણ ઉપર ઠાકોરજીને બધી ખબર પડે જ છે. જગતમાં જે કાંઈ છે તેના માલિક શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ કરે તે કરવાનું નથી. ગોપી તો તન મન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે. તે ગોપીને ઘરે જઈ કનૈયો માખણ આરોગે એ પ્રેમ લીલા છે. એનું અનુકરણ કરવાની ના પાડી છે. શ્રી કૃષ્ણ કાલીય નાગ પર નાચતા હતા. આપણને તો નાગનું નામ લેતા જ ગભરામણ થાય છે. નાગ અપરાધીને જ કરડે છે. આ જન્મમાં કે પૂર્વજન્મમાં જેણે એનું અપમાન કર્યું હોય તેને જ એ કરડે છે. છતાં આપણને ગભરામણ થાય છે ત્યારે કનૈયો તો કાલીય નાગ ઉપર થઈ થઈ નાચે છે. કનૈયો ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરે છે. કનૈયો પૂતનાએ આપેલું ઝેર પી પચાવી જાય છે. ઝેર પચાવ્યા પછી શ્રી કૃષ્ણનું કે શિવજી મહારાજનું અનુકરણ થાય? આપણામાં એ શક્તિ નથી. આપણે ઝેર પી પચાવી શકતા નથી. આપણા માટે એમના ચરિત્ર અનુકરણીય નથી. શ્રી કૃષ્ણની રાસલીલાનું શ્રવણ કરો, સાંભળીને પછી તેનું મનન કરો, પણ તેનું અનુકરણ ન કરો. શ્રી સુખદેવજી મહારાજ ભાગવતમાં કહે છે, નૈતત સમાચરે જજાતુ મનસાપી હાનિસ્વર વિનશ્યત્યાચસન મૌઢ્યાદ યથા રુદ્રો અભિનંજમ વિષમ ઈશ્વરાણામ વચઃ સત્યમ તથૈવાચરિતમ ક્વચિતઃ તેષાં યત સ્વચોયુક્તમ બુદ્ધિમાંસત સમાચેત. રાસલીલાનું અનુકરણ કરવાનું નથી. રાસલીલાનું શ્રવણ કરો. આંખ બંધ કરીને રાસલીલાનું ચિંતન કરો. રાસલીલાનું ચિંતન કરવાથી કામ વિકારનો નાશ થાય છે. શુદ્ધ જીવનું બ્રહ્મા સાથેનું રમણ એ જ રાસ. રાસલીલા એટલે જીવ અને ઈશ્વરનું મિલન. રાસલીલા એ કામ લીલા નથી, એ તો કામ વિજય લીલા છે. રાસલીલામાં જેને કામની ગંધ આવે છે તેની બુદ્ધિ બગડી છે. શ્રી કૃષ્ણ સામે કામ ટકી જ ન શકે. એક વખત કામદેવને ગર્વ થયો કે હું મોટામાં મોટો દેવ છું. મોટા મોટા ઋષિઓ મને આધીન થઈ જાય છે. ભલભલા દેવો મને આધીન થાય છે. તે અભિમાનમાં કામદેવ શ્રી કૃષ્ણ પાસે ગયો અને એણે કહ્યું, નાથ, મારી અને તમારી કુસ્તી થાય, સંસ્કૃતમાં કામનું નામ છે માર, સમય આવે તે બધાને મારે છે. કામદેવને શ્રીકૃષ્ણ ઉપર શક્તિ અજમાવવાની ઈચ્છા થઈ. શ્રીકૃષ્ણએ કામદેવને કહ્યું, શિવજીએ તને બારીને ભસ્મ કરી દીધો હતો તે તું ભૂલી ગયો? કામદેવે કહ્યું, શિવજીએ મને બાર્યો એ વાત સાચી, પણ મારી તેમાં થોડી ભૂલ હતી. શિવજી સમાધિમાં બેઠા હતા, તેજોમય બ્રહ્માનું ચિંતન કરતા હતા, પૂર્ણ સાવધાન હતા, ત્યારે હું તેમને મારવા ગયો. મેં સમયનો વિચાર કર્યો નહીં, તેથી મારી હાર થઈ અને શિવજીએ મને બારીને ભસ્મ કર્યો. સમાધિમાં બેઠા બેઠા મને બારે તેમાં વિશેષ આશ્ચર્ય નથી. પ્રભુએ કહ્યું, રામા અવતારમાં પણ તારી હાર થયેલી? કામદેવે કહ્યું, રામા અવતારમાં તો આપ ખૂબ મર્યાદામાં રહેતા હતા, કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નહીં, કોઈ સ્ત્રીના સામું પણ જોતા નહીં, જોતા તો માતૃભાવથી જોતા. રામા અવતારમાં ખૂબ મર્યાદા પારીને તમે મારો પરાભાવ કર્યો છે. મર્યાદામાં રહીને તો સાધારણ જીવ પણ મારો પરાભાવ કરી શકે છે. ગૃહસ્થ આશ્રમ રૂપી કિલ્લામાં રહીને આપે મને માર્યો છે. રામ અવતારમાં તો આપ એક પત્ની વ્રત પાળતા હતા, તેથી તમે મને મારેલો તેમાં શું આશ્ચર્ય? શ્રીકૃષ્ણએ કહ્યું, તો હવે તારી શી ઈચ્છા છે? કામદેવે કહ્યું, રામા અવતારમાં મર્યાદામાં રહીને આપે મને હરાવ્યો, તેમાં ખાસ કંઈ વિશેષ નથી. હવે આ કૃષ્ણ અવતારમાં આપ કોઈ મર્યાદા ન રાખો. મર્યાદા એ સાધારણ જીવ માટે છે, પરમાત્મા માટે હોય નહીં. આપને મર્યાદા પારવાની શી જરૂર છે? સર્વ પ્રકારની મર્યાદા છોડી શરદ પૂર્ણિમાની રાત્રે અનેક સ્ત્રીઓ સાથે વૃંદાવનમાં આપ વિહાર કરો અને હું આપને બાણ મારું, તેમ છતાં આપ નિર્વિકારી રહો તો આપની જીત, અને કામાધીન બનો તો મારી જીત. આપ નિર્વિકારી રહો તો આપ ઈશ્વર, અને મને આધીન બનો તો પછી હું ઈશ્વર. રામા અવતારમાં શરીરથી તો નહીં, મનથી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ કર્યો નથી. મનથી સ્પર્શ થાય એ પણ પાપ છે. કૃષ્ણ અવતારમાં શ્રીકૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. કામે માન્યું કે શ્રીકૃષ્ણને હરાવવાનું સહેલું છે, કારણ કે શ્રીકૃષ્ણ તો ગોપીઓ સાથે સ્ત્રીઓ સાથે મુક્તપણે વિહરે છે, તેથી હું તેમને હરાવી શકીશ. શ્રીકૃષ્ણએ કહ્યું, તારી ઈચ્છા છે તો હું એમ કરીશ. સ્ત્રીઓથી દૂર જંગલમાં ઝાડ નીચે બેસી પાંદડા ચાવીને સંયમ પારે કામને મારે એમાં આશ્ચર્ય નથી. પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખે અને કામને મારે એમાં પણ આશ્ચર્ય નથી. પણ શ્રીકૃષ્ણએ તો સ્ત્રીઓ વચ્ચે રહીને સંયમ પાર્યો અને કામને માર્યો. શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓ સાથે રાસલીલા રમ્યા અને કામ ઉપર વિજય મેળવ્યો. શ્રીકૃષ્ણનું સ્મરણ કરનારને કામ ત્રાસ આપી શકે નહીં, તો શ્રીકૃષ્ણ સ્વયંને તો તે શું ત્રાસ આપી શકે? કામનો પરાભવ થયો. કામે ધનુષ્ય બાણ ફેંકી દીધા. રાસલીલા જો કામ ઉપરના વિજયની લીલા છે. શ્રીકૃષ્ણ યોગ યોગેશ્વર છે. શ્રીકૃષ્ણની લીલાઓ અનુકરણ કરવા માટે નથી, પણ તેનું શ્રવણ કરી ચિંતન કરી તેમાં તન્મય થવા માટે છે. રામજીની પ્રત્યેક લીલા અનુકરણીય છે. રામજીની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય એવું નથી. રામજીનું સમગ્ર વર્તન અનુકરણીય છે. રામજીની પ્રત્યેક લીલાનું અનુકરણ કરવાનું છે. વર્તન સર્વથા રામજીના જેવું જ રાખો, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, શ્રી કૃષ્ણ કહે તે કરવાનું, કરે તે કરવાનું નથી, શ્રી રામ પરમાત્મા છે, શ્રી રામ કરે તે કરવાનું। રામજી પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં મનુષ્યને આદર્શ બતાવે છે, રામજીના સદગુણો જીવનમાં ઉતારવાના છે। રામજી સર્વ સદગુણોના ભંડાર છે। રામજી પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખતા, કોઈ સ્ત્રીને કામભાવથી જોતા ન હતા। રામજીનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, રામજીનું એક પત્ની વ્રત, એક વચનીપણું, રામજીનો સંયમ, રામજીનો સદાચાર, રામજીની ઉદારતા, રામજીનું નિષ્કામપણું વગેરે સગરું માનવે જીવનમાં ઉતારવા જેવું છે। રામજીએ ઐશ્વર્ય છુપાવ્યું છે, મનુષ્ય જેવું નાટક કર્યું છે। સાધકનું વર્તન કેવું હોવું જોઈએ તે રામજીએ બતાવ્યું છે। સાધકનું વર્તન રામજીના જેવું હોવું જોઈએ, સિદ્ધ પુરુષનું વર્તન શ્રી કૃષ્ણ જેવું કદાચ હોઈ શકે। રામજીની લીલા સરળ છે, શ્રી કૃષ્ણની બધી લીલા ગહન છે, અટપટી છે। રામજીની 12 લીલા પણ અતિ સરળ છે, એમની 12 લીલામાં અતિશય મર્યાદા છે। રામજીએ કૌશલ્યામાને કોઈ દિવસ પજવ્યા નથી। કનૈયાએ વિચાર કર્યો કે રામા અવતારમાં મેં મર્યાદાનું બહુ પાલન કર્યું એટલે દુઃખી થયો, હવે કૃષ્ણ અવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું। કનૈયો તો યશોદા માને પણ પજવે છે। બાળકૃષ્ણલાલ માતાને કહે છે, માં તું મને છોડીને ક્યાંય જઈશ નહીં, તું ઘરકામ છોડી મને રમાડ્યા કર, આખો દિવસ મને ખોરામાં રાખીને રમાડ। કદાચ કોઈ વખત યશોદાજી કનૈયાને છોડીને ઘરકામ કરવા જાય તો કનૈયો તોફાન કરી મૂકે છે, દહીં માખણની ગોરીઓ ફોડે છે, અને માં સજા કરવા જાય તો લાલો માના હાથમાં આવતો નથી। શ્રી રામ તો અતિ સરળ છે, અતિ શાંત છે। રામજીની 12 લીલામાં અતિશય મર્યાદા છે। નાના ભાઈઓ સાથે રમે છે ત્યારે એ એવી રીતે રમે છે કે પોતાની હાર થાય અને લક્ષ્મણ ભરતની જીત થાય। આ તો સરકાર બહુ સરળ છે કે ભલે મારી હાર થાય। બાળકૃષ્ણલાલ જ્યારે રમે છે ત્યારે લાલાની કોઈ દિવસ હાર થતી જ નથી। કનૈયો જ્યાં જાય ત્યાં તેની જીત જ થાય છે। રામજી માતા પિતાની આજ્ઞા વિના કોઈને ઘેર જતા નથી। કનૈયો કદી યશોદામાની આજ્ઞા લેવા જતો નથી। અયોધ્યાના લોકો આવે અને રામલાલાને મનાવે છે કે મારી બહુ ભાવના છે, તમે મારે ઘેર પધારો ને, ત્યારે રામચંદ્રજી કહે છે કે હું સ્વતંત્ર નથી, હું તો માતા પિતાને આધીન છું, હું માની આજ્ઞામાં રહું છું, તમે મારા માને કહો, માં મને આજ્ઞા આપશે તો પછી હું તમારે ઘરે આવીશ। લોકો કૌશલ્યાજીને મનાવે છે, પ્રાર્થના કરે છે કે માં મારી બહુ ઈચ્છા છે કે રામજી મારા ઘરે પધારે, તમે રામજીને મારા ઘરે મોકલો ને માં। કૌશલ્યાજી આજ્ઞા આપે અને તો શ્રી રામ જાય, પણ તે તો મર્યાદા પુરુષોત્તમ છે અને રાજાધિરાજ છે, તે કોઈના ઘરે જાય તો ત્યાં શાંતિથી ગાલી તકે બેસી જ રહે છે। શ્રી રામ અતિ શાંત છે, કનૈયાની બધી લીલા જુદી છે, બહુ ગહન છે। કનૈયો કંઈ કોઈને એવું કહેતો નહોતો કે મારી માને તમે કહો અને એ આજ્ઞા આપશે તો પછી હું તમારે ઘરે આવીશ। અરે કનૈયાને તો કોઈના આમંત્રણની ક્યાં જરૂર હતી? કનૈયો તો કહે મને કોણ આમંત્રણ આપે, હું જ ઘરધણી છું, તે મારે બધાને ભેગા કરીને જવાનું, લાલો આમંત્રણની વાટ જ ક્યાં જુએ છે? કનૈયો તો વગર બોલાવ્યો ગોપીને ઘેર જાય છે, પણ લાલાનો એવો નિયમ છે કે જે ઘરનો એ માલિક છે, જેણે પોતાનું સર્વસ્વ મનથી લાલાને અર્પણ કરી દીધું છે, એને જ ઘેર લાલો જાય છે, કાંઈ બધાને ઘેર જતો નથી, ગમે તેના ઘરે જઈને માખણ ખાતો નથી, લાલો તો જ્યાં પ્રેમ છે ત્યાં જાય છે। શ્રી કૃષ્ણની લીલામાં અતિશય પ્રેમ છે। એક ગોપીના ઘરે લાલો માખણ ખાતો હતો, તે ગોપીએ લાલાને પકડ્યો ત્યારે કનૈયાએ કહ્યું, તારા ધણીના સોગંદ ખાઈને કહું છું કે હવે ફરીથી નહીં આવું। ગોપી કહે, મારા ધણીના સોગંદ સાને ખાય છે? કનૈયો કહે, તારા બાપના સોગંદ બસ। ગોપી વધારે ખીજાય છે અને લાલાને ધમકાવે છે, પણ તું મારા ઘેર આવ્યો જ કેમ? કનૈયો કહે, અરી સખી, તું રોજ કથામાં જાય છે છતાં હજુ મારું તારું છોડતી નથી। આ ઘરનો હું ધણી છું, આ ઘર મારું છે। ગોપીને આનંદ થાય છે કે મારા ઘરને કનૈયો પોતાનું ઘર માને છે, કનૈયો તો સર્વનો માલિક છે, બધા ઘર તેના છે, તેને કોઈની આજ્ઞા લેવાની જરૂર નથી। ગોપી કહે છે, તે માખણ કેમ ખાધું? લાલો કહે, માખણ કોણે ખાધું છે? એ તો આ માખણમાં કીડી ચડી હતી, તે કાઢવા હાથ નાખ્યો ત્યાં જ તું ટપકી પડી। ગોપી કહે, પણ લાલા, આ તારા હોઠ ઉપર પણ માખણ ચોટ્યું છે ને? કનૈયો કહે, કીડી કાઢતો હતો ત્યાં હોઠ ઉપર માખ બેઠી, એને ઉડાડવા જતા માખણ હોઠે લાગી ગયું હશે। કનૈયો જેવું બોલે તેવું કોઈને બોલતા આવડે નહીં, કનૈયો જેવું ચાલે તેવું કોઈને ચાલતા આવડે નહીં। ગોપીએ તો પછી લાલાને ઘરમાં થાંભલા સાથે દોરીથી બાંધ્યો। માલિકનું શ્રી અંગ બહુ જ કોમળ છે, ગોપી જ્યારે દોરી કસીને બાંધે છે ત્યારે લાલો આંખમાં પાણી લાવે છે। ગોપીને દયા આવી, તેણે લાલાને પૂછ્યું, લાલા, તમે કંઈ ત્રાસ થાય છે? લાલો ડોકું હલાવીને કહે છે, મને બહુ દુઃખ થાય છે, દોરી જરા ઢીલી કર। ગોપી કહે, તો મને બતાવ કેવી રીતે બાંધવાનું? ગોપી વિચારે છે કે લાલાને દોરીથી કસીને બાંધવો ઠીક નથી, મારા લાલાને દુઃખ થાય છે, એટલે ગોપીએ દોરી થોડી ઢીલી રાખી અને પછી સખીઓને ખબર આપવા ગઈ કે મેં લાલાને બાંધ્યો છે, તમે લાલાને બાંધજો, પણ કોઈને કહેતા નહીં, તમે ખૂબ ભક્તિ કરો પણ તેની જાહેરાત ન કરો, ભક્તિની જાહેરાત થાય તો ભગવાન છટકી જાય છે, ભક્તિની જાહેરાત થશે તો ભક્તિ વધશે નહીં, ભક્તિમાં આનંદ આવશે નહીં। બાલ કૃષ્ણલાલ સૂક્ષ્મ સ્વરૂપ કરીને દોરીમાંથી બહાર નીકળી ગયા અને ગોપીને અંગૂઠો બતાવતા કહ્યું, તને બાંધતા જ ક્યાં આવડે છે? ગોપીને તો લાલા સાથે રમવું છે, લાલો ગોપીને બાંધે છે, યોગીઓ મનથી શ્રી કૃષ્ણને સ્પર્શ કરે છે તો સમાધિ લાગે છે, અહીં તો ગોપીને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણનો સ્પર્શ થાય છે, ગોપી લાલાના દર્શનમાં તલ્લીન થઈ જાય છે, ગોપીનો બ્રહ્મ સંબંધ થાય છે, લાલાએ ગોપીને બાંધી દીધી। ગોપી કહે, લાલા છોડ છોડ। લાલો કહે, મને બાંધતા આવડે છે, છોડતા આવડતું નથી। આ જીવ એક એવો છે કે જેને છોડતા આવડે છે, ગમે તેટલો ગાઢ સંબંધ હોય પણ ગરજ સરે કે તે તરછોડી શકે છે, પરમાત્મા એક વખત બાંધ્યા પછી છોડતા નથી। શ્રી કૃષ્ણ લીલા અતિ દિવ્ય છે, રામજી એક વચની છે, રમતમાં પણ તે કોઈ દિવસ જૂઠું બોલતા નથી, લાલો તો ક્યારેક જૂઠું પણ બોલે છે। એક વખત રમતા રમતા મધુમંગલે માટીનું મોટું મકાન બનાવ્યું, લાલાએ નાનું મકાન બનાવ્યું હતું, મધુમંગલે લાલાને કહ્યું, મારું મકાન મોટું છે. લાલાએ લાત મારી મધુમંગલનું મકાન તોડી નાખ્યું. મધુમંગલને ચીડ ચડી, એણે લાલાનું મકાન તોડી નાખ્યું. લાલાએ ફરીથી મકાન બાંધવા માંડ્યું. માટી સુકાઈ ગઈ હતી તેથી મકાન બંધાતું ન હતું. કનૈયાએ લીલા કરી થોડી માટી મોંમાં મૂકી દીધી. ગોપ લોકો યશોદા મા પાસે ગયા અને કહ્યું, લાલાએ માટી ખાધી. કનૈયાએ કહ્યું, મેં માટી ખાધી નથી. લાલો કદી જૂઠું પણ બોલે છે, રામજી કદી જૂઠું બોલતા નથી. શ્રી કૃષ્ણની 12 લીલા અટપટી છે. લાલો કૃપા કરે તો જ એની લીલા સમજાય. શ્રી કૃષ્ણ લીલામાં વિનોદ છે, પ્રેમ છે, ગૂઢ તત્વ છે. શ્રી કૃષ્ણને બોલવામાં કોઈ પહોંચે નહીં. શ્રી કૃષ્ણને ઓળખવા કઠણ છે, શ્રી રામને ઓળખવા સહેલા છે, પરંતુ શ્રી રામની મર્યાદાને જીવનમાં ઉતારવી કઠણ છે. મન શુદ્ધિ મર્યાદાનું પાલન કરવાથી થાય છે. ધર્મની મર્યાદા છોડશો નહીં. શ્રી રામ બહુ સરમાર છે. કૌશલ્યામાં માખણ મિશ્રી આપવાનું ભૂલી જાય તો શ્રી રામજી માગતા નથી, બહુ મર્યાદામાં રહે છે. અનેક વાર એવું થાય કે શ્રી કૌશલ્યાજી લક્ષ્મીનારાયણની સેવામાં એવા તન્મય બને છે કે રામજી કૌશલ્ય માને વંદન કરવા આવે, પાસે બેસે, પણ માં રામજીને માખણ મિશ્રી આપવાનું ભૂલી જાય, પરંતુ રામજી કોઈ દિવસ માંગે નહીં. કનૈયો તો યશોદા માની પાછળ પડતો હતો કે માં માખણ મિશ્રી મને આપ. લાલાની લીલા બધી જુદી છે, એ તો પ્રેમ મૂર્તિ છે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, માની પણ મર્યાદા રાખે છે.